પ્રવચન સાર ગાથા 154 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 90. આ પ્રવચન 30 મિનિટનું છે.
જીવાદી દ્રવ્યોનું યથાર્થ શ્રદ્ધા જેમ થાય તેમ ભેદ યુક્તિ હેતુ અને દ્રષ્ટાંતાદિનું નિરૂપણ કરવામાં આવે છે. જીવને જીવાદી દ્રવ્યોનું યથાર્થ શ્રદ્ધાન થાય, સ્વદ્રવ્યનું યથાર્થ શ્રદ્ધાન થાય અને જેમ થાય તેમ એટલે યથાર્થપણે થાય તેના માટે અનેક ભેદ અને યુક્તિ કારણ અને દ્રષ્ટાંતથી નિરૂપણ કરવામાં આવે છે. દ્રવ્યાનુયોગમાં કારણ કે આયન યુગમાં યથાર્થ શ્રદ્ધાન કરવાનું પ્રયોજન છે. જો કે જીવાદી વસ્તુ અભેદ છે તો પણ તેમાં ભેદ કલ્પના વડે વ્યવહારથી દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ નિરૂપણ કરીએ છીએ. વસ્તુ તો એક સત્તાએ છે, અભેદ સત્તાએ. એક અભેદ સત્તામાં દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ પાડીને વસ્તુના સ્વરૂપને ઓળખાવવામાં આવે છે, નિરૂપણ કરવામાં આવે છે. વળી પ્રતીતિ આણવા અર્થે અનેક યુક્તિ વડે અથવા પ્રમાણને વડે ઉપદેશ આપીએ છીએ તે પણ યુક્ત છે. યુક્ત છે એટલે યોગ્ય છે. યુક્તિ દ્વારા વિશેષ પ્રતીતિ થાય તેના માટે, દ્રવ્ય સ્વરૂપની પ્રતીતિ થાય તેના માટે પ્રમાણથી, નહીંથી અથવા યુક્તિથી કહેવામાં આવે છે, વર્ણન કરવામાં આવે છે, તે પણ યોગ્ય છે. એક વસ્તુ છે, પદાર્થ છે, વસ્તુ છે, તો અભેદ એક છે. વસ્તુ એક અભેદ હોવા છતાં એમાં દ્રવ્ય ગુણ પર્યાયની કલ્પના કરવામાં આવે છે, ભેદ કલ્પના એને કહેવામાં આવે છે. વસ્તુતાએ ત્રણ વસ્તુ નથી થતી. દ્રવ્ય ગુણ પર્યાય એવી કોઈ ત્રણ વસ્તુ અંદર નથી. વસ્તુ તો એક જ છે. એક વસ્તુના ત્રણ ભેદ ઓળખાવા માટે કરવામાં આવે છે. એક માણસને ઓળખાવો હોય તો એના ભેદ કરવામાં આવે કે ભાઈ ઊંચાઈ છે આટલી અથવા આવો વાન છે એમ, અથવા કોઈ એવું બીજું ચિહ્ન અવયવ ઉપરથી કે ભાઈ અહીંયા કાળો મસ્ત છે, ફલાણું છે, આમ છે. એ ભેદ પાડ્યો ને, વસ્તુ તો એક જે માણસ છે તે છે, પણ એના ભિન્ન ભિન્ન ભેદ પાડીને લક્ષણથી એનું ઓળખાણ કરાવવામાં આવે છે. વસ્તુ વ્યવસ્થા કેવી રીતે છે એ સમજાવવા માટે. કેમ કે એક જ વસ્તુ વસ્તુપણે હોવા છતાં એમાં અવસ્થા ભેદ ઘણા છે, અને અવસ્થા ભેદે અવસ્થાની મુખ્યતાથી જોવામાં આવે તો જાણે વસ્તુ જુદી થઈ ગઈ હોય એવું લાગે. એક જ માણસ, એક જ જીવ 3 ઇંચ થાય, તે જ જીવ મનુષ્ય થાય, તેનો તે જીવ છે, અવસ્થા બદલાની છે. તો એની જે વ્યવસ્થા છે દ્રવ્ય ગુણ પર્યાયથી, એ દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. એ રીતે આખા દ્રવ્યને પ્રતીત કરાવવામાં આવે છે. એ તો પ્રમાણનો વિષય છે, દ્રવ્ય એને દ્રવ્ય લીધું છે, તે યોગ્ય છે એમ કહેવું તે યોગ્ય છે. વ્યવહારથી એના ભેદ પાડવા તે યોગ્ય છે. ઓળખવા માટે એની પ્રતીતિ આવે કે વસ્તુ આવી છે એમ વિશ્વાસ આવે. પ્રતીતિ એટલે જ્ઞાનમાં સમજાય અને એનો વિશ્વાસ આવે એને પ્રતીતિ કહે છે. એ અહીંયા વિષય નથી. આ તો શ્રદ્ધાનો વિષય ત્રિકાળી છે. એ તો પહેલા આખો પ્રમાણનો વિષય એના જ્ઞાનમાં આવે તો શ્રદ્ધાનો વિષય એના જ્ઞાનમાં આવે. પ્રમાણના વિષયમાં ગડબડ રહે. દ્રવ્યગુણ પર્યાય છે, વસ્તુ વ્યવસ્થા કેમ છે, એનું જો જ્ઞાન ન થાય અથવા એની સમજણ યથાર્થ ના આવે તો ત્રિકાળી દ્રષ્ટિનો વિષય દ્રવ છે, દ્રવ સ્વભાવ છે, એમાં ત્યાં જ બુડે એવું. કેમ કે એ વિષય વધારે સૂક્ષ્મ છે. તથા વસ્તુના અનુમાન પ્રત્યભિજ્ઞાન આદિ કરાવવા માટે હેતુ દ્રષ્ટાંત આપીએ છીએ. વસ્તુનું અનુમાન અથવા પ્રત્યભિજ્ઞાન તેની જે વસ્તુ છે એના માટે દ્રષ્ટાંત આપવામાં આવે. જેમ કે આ નારકીનો જીવ છે, એ જ મનુષ્યનો જીવ છે, એ જ તિરિંજનો જીવ છે, એ જ દેવલોકમાં જાય ત્યારે દેવનો જીવ છે, અનેક પ્રકારે દ્રષ્ટાંત આપીને પ્રત્યભિજ્ઞાન એટલે તેની તે વસ્તુ છે. વસ્તુ અવસ્થા એ પલટે છે છતાં વસ્તુ પણ એ નિત્ય રહે છે. એમ વસ્તુના જે મુખ્ય બે અંગ છે, અનિત્ય અને નિત્ય, એ બંનેને સમજાવવા માટે અનેક પ્રકારના દ્રષ્ટાંત આપવામાં આવે છે. દૂધ છે, દૂધનું દ્રષ્ટાંત આપવામાં આવે છે. દૂધમાંથી માવો થાય અથવા દૂધમાંથી દહીં થાય, દૂધમાંથી માખણ થાય, ઘી થાય, અનેક અવસ્થા થાય છે ને, છતાં મૂળ ચીજ જે છે તે છે. મૂળ ચીજને ગોરસ કહેવામાં આવે છે. પછી ગાયનું દૂધ હોય તો એ રીતે અહીં વસ્તુની પ્રતીતિ કરાવવા માટે ઉપદેશ આપે છે. એટલે જેવી વસ્તુ વ્યવસ્થા છે તેવો વિશ્વાસ આવે તે પ્રમાણે ઉપદેશ એટલે વ્યાખ્યાન કરવામાં આવે છે. તથા અહીં મોક્ષ માર્ગનું શ્રદ્ધાન કરાવવા અર્થે જીવાદિ તત્વોના ભેદ, યુક્તિ, હેતુ, દ્રષ્ટાંત આદિ વડે નિરૂપણ કરીએ છીએ. મોક્ષ માર્ગનું શ્રદ્ધાન કરાવવા અર્થે એટલે મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરાવવા અર્થે પ્રયોજન એ છે. જીવાદિ તત્વોના એટલે સાત તત્વોને ભેદથી, યુક્તિથી, યુક્તિ એટલે ન્યાય, હેતુથી એનું કારણ આપીને અથવા કોઈ દ્રષ્ટાંત આપીને એને નિરૂપણ કરવામાં આવે છે, સમજાવવામાં આવે છે. કેટલી મહેનત લીધી છે એક ચીજને સમજાવવા માટે, એના વસ્તુના ને વસ્તુના ભેદ પાડે, એ ન્યાયથી એ વસ્તુ આમ જ હોઈ શકે ને બીજી રીતે હોઈ શકે નહીં એમ યુક્તિ આપે, એના કારણકાર્યનો વિચાર કરે અને એને અનુરૂપ બીજા જે દ્રષ્ટાંત લાગુ પડે એ બધા ચારે પડખાથી વસ્તુને સમજાવવામાં આવે છે. જેમ સ્વપર ભેદ વિજ્ઞાન આદિ થાય તેમ અહીં જીવ અજીવનો નિર્ણય કરીએ છીએ. જીવ અને અજીવનો નિર્ણય શા માટે કરવામાં આવે? કે જીવ અજીવમાં નથી ને અજીવ જીવમાં નથી, જીવ અને અજીવ ભિન્ન છે એવું ભેદ વિજ્ઞાન કરાવવા માટે જીવ જીવનો ઉપદેશ કરવામાં આવે છે. સાંજે વાત નીકળી, શરીરમાં રોગ થાય ત્યારે શરીરથી જીવ ભિન્ન છે, વેદના થાય ત્યારે વેદના ભૂતગળની શરીરની પર્યાય છે અને એનાથી જીવ ભિન્ન છે એમ સમજાવવા માટે જીવ જીવનો નિર્ણય કરવામાં આવે છે. ખાલી જીવની વ્યાખ્યા આવડે અને અજીવની વ્યાખ્યા આવડે અને જીવ જીવનું સ્વરૂપ ન્યાય યુક્તિથી બસ સમજી શકાય એટલા માટે નહીં, પ્રયોજન તો બંને વચ્ચેનું ભેદ જ્ઞાન કરાવવાનું છે. એ પ્રયોજન સહિત વાત લીધી છે. જેમ સ્વપર ભેદ વિજ્ઞાન આદિ થાય તેમ અહીં જીવ જીવનો નિર્ણય કરીએ છીએ. તથા જેમ વિતરાગ ભાવ થાય પ્રયોજન આ છે, દ્રવ્યાનુયોગનું પણ પ્રયોજન આ છે કે જેમ વિતરાગ ભાવ થાય તે ન્યાયસર છે. વસ્તુનું જ્ઞાન થતાં વિતરાગ ભાવ થવો તે ન્યાયસર છે. વસ્તુનું જ્ઞાન કરીને રાગ દ્વેષ વધે એ કાંઈ ન્યાયસર નથી. એક દ્રવ બીજા દ્રવ્યનું ન કરી શકે, આત્મા પર પદાર્થને આપી દઈ શકતો નથી, લઈ દઈ શકતો નથી. આત્મા પર પદાર્થને ખાઈ શકતો નથી, પર પદાર્થના કાર્ય કરી શકતો નથી, પર પદાર્થને ભોગવી શકતો નથી. એ જ્ઞાન કઈ રીતે કરવાનું છે? જેમ વિતરાગ ભાવ થાય તેમ કરવાનું છે. રાગ દ્વેષ વધે તેમ કરવાનું નથી. આ એનો ન્યાય છે. જેમ વિતરાગ ભાવ થાય તેમ આશ્રવાદિકનું સ્વરૂપ દર્શાવીએ છીએ, અને ત્યાં મુખ્યપણે જ્ઞાન વૈરાગ્યના કારણ જે આત્માનુભવ આત્માનુભવન આદિ તેનું મહાત્મ્ય ગાઈએ છીએ. શેનો વિષય ચાલે છે? દ્રવ્યાનુયોગમાં આ પ્રકાર ચાલે છે કે આશ્રવ વગેરેનું સ્વરૂપ વિતરાગ ભાવ થવા અર્થે કહેવામાં આવે છે કે આશ્રવ છે તે દુઃખભાવ છે, મલિન ભાવ છે, દોષ ભાવ છે, તે દર્શાવીએ છીએ. અને મુખ્યપણે જ્ઞાન વૈરાગના કારણ જે આત્માનો અનુભવ છે એ જ્ઞાન વૈરાગનું કારણ જે આત્માનુભવ છે મુખ્યપણે જ્ઞાન વૈરાગનું કારણ આત્માનુભવ છે એ જ્ઞાન વૈરાગનું કારણ છે. આત્માનુભવ ન હોય તો જ્ઞાન વૈરાગ એ વાસ્તવિક એટલે સાચા હોતા નથી. શ્રીમદજી ગયું છે ને, ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન અટકે, ત્યાગ વિરાગમાં તો ભૂલે નિર્માણ. એ શું કરે છે કે આત્માનુભવ વિનાના ત્યાગ ને વિરાગ ને મુખ્યતાથી ગ્રહણ કરે એમ અટકી જાય છે, અને એવી રીતે અટકે છે કે એમાં આત્માનું જ ભાન એવી રીતે અટકે છે. મુખ્યપણે આત્મ ગાઈએ છીએ, દ્રવ્યાનુયોગમાં એનો મહિમા કરાવવામાં આવે છે. દ્રવ્યાનુયોગમાં નિશ્ચય અધ્યાત્મ ઉપદેશની પ્રધાનતા હોય છે, આ એનું વિધાન છે. દ્રવ્યાનુયોગમાં અધ્યાત્મના ઉપદેશની ખાસ નિશ્ચય એટલે ખરેખર અધ્યાત્મનો જે ઉપદેશ છે એની પ્રધાનતા દ્રવ્યાનુયોગમાં હોય છે. શા માટે દ્રવ્યાનુયોગને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે એનું આ કારણ છે. ત્યાં વ્યવહાર ધર્મનો પણ નિષેધ કરીએ છીએ. જ્યાં શુદ્ધ પરિણામ છે, શુદ્ધાત્માના આશ્રય થતો ધર્મ છે, એની પ્રધાનતાને મુખ્યતા કરવા માટે વ્યવહાર ધર્મનો પણ નિષેધ કરવામાં આવે છે. જે જીવ આત્માનુભવનો ઉપાય કરતો નથી અને માત્ર બાહ્ય ક્રિયાકાંડમાં મગ્ન રહે છે તેને ત્યાંથી ઉદાસ કરી આત્માનુભવનાદિમાં લગાવવા અર્થે વ્રત શીલ સંયમ આદિનું હીનપણું પ્રગટ કરીએ છીએ. આ રોગની દવા આપી કે વ્રત શીલ અને સંયમરૂપી બાહ્ય ક્રિયાકાંડમાં જે મગ્ન રહે છે, આત્માનુભવમાં આવતો નથી અથવા એનું લક્ષ આત્માનુભવ કરવો એમ રહેતું નથી, લક્ષ એમ રહે છે કે મારે આ તપ કરવું છે, મારે આ ક્રિયા કરવી છે, મારે આ રીતે સંયમ પાળવો છે, આ રીતે વ્રત પાળવું છે, એને ત્યાંથી ઉદાસ કરીને એની કિંમત ઘટાડીને આત્માનુભવવાદીમાં લગાવ એનું હીનપણું પ્રગટ કરવું એટલે એની કિંમત ઘટાડી દીધી કે એમાં કાંઈ છે નહીં. કેમ કહેવામાં આવે તો વૃક્ષિલ સંયમ પાર, જો તારો રસ અવ્રતાદિમાં વિશેષ હશે તો તું અનુભવની નજીક આવી શકીશ નહીં, એને એમ કહેવું પડે છે. પંચેન્દ્રિયના વિષયમાં વિશેષ આસક્તિ અને રસ હશે તો તારો રસ આત્મા બાજુ જ થશે નહીં, એ તો વિરુદ્ધ રસ છે ને. પણ એમ કરીને જે કોઈ એમાં જ તલ્લીન રહે છે અને આત્માનુભવની પ્રક્રિયામાં આવતા નથી તેને એની કિંમત ઘટાડીને આત્માનુભવમાં લાવવાનો પ્રયત્ન કરાવવામાં આવે છે ને. લીધું છે ત્યાં એમ ન સમજી લેવું કે એને એટલે વૃક્ષશીલ સંયમ ને છોડીને પાપમાં લાગી જવું, એવું તો ક્યાંય કહેવામાં નથી. કક્ષામાં ન મૂકો તો બીજું પડખું એને સમજાતું નથી, એવો વિષય છે. વ્રતશીલ સંયમ છે એ સમજવા પહેલા અંગીકાર કરવા જ પડે, એવો તો કોઈ નિયમ નથી. પણ સમજવા કારણે તો એને બધાની કિંમત જેમ છે એમ જાણવી પડશે. પાપની કિંમત કેટલી, પુણ્યની કિંમત કેટલી, અને ધર્મની કિંમત કેટલી, આ તો કમ્પેરેટિવ જ્ઞાન છે ને, એનું તુલના થવી જોઈએ. દરેક વિષયની તુલના થવી જોઈએ કે આ વિષયની કિંમત કેટલી છે, નહીં તો અશુભ માંથી છૂટીને શુભમાં તો બહુ ભાગી આવે છે અને ત્યાં અટકી જાય છે. અને બહુ પ્રકારે અથવા અનંત કા અનંત અમારે એવું બધું બહુ થઈ ગયું, એટલા માટે એટલી વાત છે ને ભાઈ, કે પૂજા છે કોઈ પણ બાહ્ય ક્રિયા છે, આ તો દ્રષ્ટાંત છે. પણ જેને આત્માનું હિત કરવું છે, એવી જેની ઈચ્છા છે, અભિલાષા છે, તીવ્ર ભાવ છે, તીવ્ર લગ્ન છે, એ પણ શુભ ભાવ જ છે. અને એ પૂજા અને વ્રતાદિથી પણ ઉચ્ચ કક્ષાને શુભ ભાવ છે, એમાં આવવાની ક્યાં ના પાડે છે. પેલામાં તો અટકવાનું કારણ બને છે, આમાં અટકવાનું કારણ બનતું નથી, એમ છે થોડો કે આમ એક બીજો રસ્તો છે પાછો. ભલે પૂજા આદિમાં ન પ્રવર્તે, ન પ્રવર્તે એટલે એમાં રોકાય નહીં, પણ એને સ્વભાવમાં આ એક ઊંચા ઊંચી કક્ષાનો સ્વભાવમાં તો આવવું બને જ, ન બને એવું બની શકતો નથી. પણ આવવા સ્વભાવ કરવાને અર્થે સ્વભાવ કરવો એ તો અટકવાનું કારણ છે. શુદ્ધભાવમાં પરિણામના ધ્યેયથી વચ્ચે શુભભાવ થઈ જાય તો ભલે થઈ જાય, એ તો અનિવાર્ય ચીજ છે. તો એ તો થાય છે, જેને થાય છે એને એવું થાય છે, એ રીતે વ્યવસ્થા છે. આ તો સ્પષ્ટતા એ કરી છે પંડિતજીએ, જ્યાં અમે વ્રતશીલ સંયમને હીનપણે પ્રગટ કરીએ છીએ દ્રવ્યાનુરૂપના પ્રકરણમાં, ત્યાં એવી સ્થૂળ વાત નથી કે એ છોડીને પાપમાં લાગી જાય, એ તો વસ્તુ એવું તો કહેવાનો પ્રશ્ન હોઈ શકે જ નહીં, એ તો સીધી વાત છે. કારણ કે એ ઉપદેશનું પ્રયોજન કાંઈ અશુભમાં જોડવાનું નથી, અથવા ઉપદેશનું પ્રયોજન કાંઈ શુભ છોડાવીને અશુભમાં લાવવો જીવને, એવું તો ઉપદેશનું પ્રયોજન કદી હોઈ શકે નહીં. પણ શુદ્ધોપયોગમાં લગાવવા માટે શુભોપયોગનો નિષેધ કરીએ છીએ, આ એનો હેતુ છે. શુદ્ધોપયોગમાં લગાવવા માટે શુભોપયોગનો નિષેધ કરવામાં આવે છે, અથવા નિશ્ચયના આશ્રે વ્યવહારનો નિષેધ કરવામાં આવે તો તે યથાર્થ છે. અથવા વ્યવહારના નિષેધમાં નિશ્ચયના આશ્રયનો પ્રયત્ન હોય તો તે યથાયોગ્ય છે, નહીંતર એ નિષેધ યથાર્થ છે નહીં, અયથાર્થ નિષેધ થઈ જશે. પછી તો શુભ છોડીને અશુભમાં આવી જશે, એ શુભ છોડીને શુદ્ધમાં આવી શકશે નહીં, એમ છે. પ્રશ્ન કે અધ્યાત્મ શાસ્ત્રોમાં પુણ્યપાપને સમાન કયા છે, અને શુદ્ધોપયોગ થાય તો ભલું છે, શું પ્રશ્ન છે? અને ન થાય તો પુણ્યમાં લાગો અથવા પાપમાં લાગો, ન થાય તો પુણ્યમાં લાગો અથવા પાપમાં લાગો, શું આ અમારી વાત ઠીક છે, એમ પૂછે છે. અધ્યાત્મ શાસ્ત્રમાં તો પુણ્ય પાપને સમાન કહી દીધા છે, અને શુદ્ધોપયોગ થાય તો અમે એને સારું માનીએ છીએ, નહીં તો પછી પુણ્યમાં પુણ્ય પાપ પરિણામ થાય કે પાપ પરિણામ થાય તો બધું સરખું છે, તો એ વાત બરાબર છે. આ પ્રશ્ન ઉઠાય ઠીક છે, મુદ્દાની વાત ઉપાડી છે. ઉત્તર કે જેમ ક્ષુદ્ર જાતિની અપેક્ષાએ જાટ ને ચાંડાળ ને સમાન કયા છે, પરંતુ ચાંડાળ થી જાટ કઈક ઉત્તમ છે. જાત જાતિ થાય છે આ બાજુ હરિયાણા પંજાબ માં છે. અત્યારે અપેક્ષાએ જાટ ને ચાંડાળ ને સમાન કયા છે, અથવા નીચેની જાતિમાં બધા સમાન કહેવામાં વવાયા છે બધા, એમ નથી કહેતા આપણે નીચેની જાત પછાત જાતિના લોકો, પરંતુ ચાંડાળ થી જાટ કઈક ઉત્તમ છે. એ અસ્પૃશ્ય છે ત્યારે આ સ્પૃશ્ય છે, ચાંડાળ અસ્પૃશ્ય છે અને જાટ છે તે સ્પૃશ્ય છે અને પાપ સમાન છે. બંધની અપેક્ષાએ, બંધ તત્વની અપેક્ષાએ બંને બંધનું કારણ છે, તો પણ પરંતુ પાપ થી પુણ્ય કઈક ભલું છે. કઈ રીતે ભલું છે, કે પાપ છે તે તીવ્ર કષાય રૂપ છે, ત્યારે પુણ્ય છે તે મંદ કષાય રૂપ છે. માટે પુણ્યને છોડી પાપમાં લાગવું યોગ્ય નથી એમ સમજવું, આમ સમજવું. પ્રશ્ન એ કર્યો છે કે પુણ્યમાં લાગો કે પાપમાં લાગો બધું સરખું જ છે ને, એમ નથી. પાપમાં ન લાગવું જોઈએ અને પુણ્યમાં એનું પરિણામ લાગવું જોઈએ એમ છે. બે બંધની અપેક્ષા એ ભલે સરખા હો પણ એક તીવ્ર કષાય રૂપ છે ને એક કષાય રૂપ છે, બે વચ્ચે ફરક છે. જે જીવ જીનબિંબ ભક્તિ આદિ કાર્યોમાં જ નિમગ્ન છે, તેને આત્મશ્રદ્ધાનાદિ કરાવવા માટે દેહમાં દેવ છે ને દેરામાં નથી ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ. આ કોને કયો ઉપદેશ આપીએ છીએ એ વાત કરે છે. ઉપદેશની વાત મર્યાદિત હોય છે, સામાજીવની યોગ્યતા જોઈને એને તથારૂપ ઉપદેશ આપવામાં આવે છે. બધાને એક સરખો ઉપદેશ લાગુ પડે નહીં, એ સિદ્ધાંત થયો. એનો અર્થ એવો સિદ્ધાંત થયો કે એક ઉપદેશ બધાને લાગુ પડે નહીં, જેની જે સિદ્ધાંત તો વસ્તુનું સ્વરૂપ છે એટલે એમાં તો કઈ સવાલ નથી રહેતો, પણ ઉપદેશ આમ કરો ને આમ ન કરો વિધિ નિષેધ છે ને, એમાં તો એની યોગ્યતા જોઈને કહેવામાં આવે છે. નહીતર તો એમ કે આપવો અને ઊંચાથી કોઈ હીણી ઉપદેશની વાત જ કરવી નહીં એમ ન હોય શકે. સામાજીવની યોગ્યતા જોઈને એને ઉપદેશ આપવો જોઈએ, નહીતર જેમ ભારે ચીજ, બહુ ભારે ચીજ હોય ને અંદર સીદાના ને મસાલા ને મેવા ને બહુ ભારે ભારે બધું નાખ્યું હોય, પચવું કઠણ હોય, એક તો હોય માત્ર નબળા, તો ઊંચામાં ઊંચી ચીજ એને ખવડાવો કે એને માત્ર સહન કરશે. એને એ શક્તિવાળી ચીજો ખવડાવતા શક્તિ નહીં આવે પણ અશક્તિ આવશે એને, એમ થશે. શું થાય એવું થાય કે નહીં? ભગવાનની ભક્તિ એવા કાર્યમાં નિમગ્ન હોય એટલે લાગેલો હોય, તેને આત્મસ્વરૂપનું શ્રદ્ધાન કરાવવા માટે એમ કહેવું પડે કે દેહમાં દેવ છે ને દેરામાં દેવ નથી, તું દોડી દોડીને દેરે જાશ પણ તારો દેવ તો તારા દેહમાં છે, આત્મા તો શરીરમાં બિરાજે છે, તારો આત્મા કાંઈ મંદિરમાં છે ને ઇત્યાદિ, એટલે એ વગેરે ઉપદેશ આપીએ છીએ. ત્યાં એમ ન સમજી લેવું કે ભક્તિ છોડી ભોજનાદિ થી પોતાને સુખી કરવો, કઈ નહીં જાણે દેરે જવાની ના પડે તો ખાઈ પીને લહેર કરો. ભક્તિ નો શુભ ભાવ છોડાવીને અશુભ ભાવમાં રહેવું એવો અર્થ કદી કરવો નહીં, કારણ કે એ ઉપદેશ નું પ્રયોજન કઈ એવું નથી. શુભ છોડાવીને અશુભ કરાવવાનું ઉપદેશનું પ્રયોજન તો નથી. એ જ પ્રમાણે જ્યાં અન્ય વ્યવહારનો નિષેધ કર્યો હોય ત્યાં તેને યથાર્થ જાણી પ્રમાદી એમ સમજવું. આ જનરલ ગાઈડલાઈન આપી કે જ્યાં જ્યાં વ્યવહારનો નિષેધ કર્યો હોય ત્યાં પ્રમાદી થવા અર્થે તો કદી પણ કયો નથી. એ તો એક ખાસ લક્ષમાં રાખવું કે શુભમાં શુભ છોડીને અશુભમાં જીવ આવી જાય એ તો બિલકુલ છે નહીં. આ ચોખ્ખું તો કે છે, જ્યાં જ્યાં દ્રવ્યાનુયોગમાં વ્યવહારનો અને શુભનો નિષેધ કરવામાં આવ્યો છે ત્યાં શુદ્ધાત્માનો આશ્રય કરાવવા માટે એમ કહ્યું છે, પણ અશુભમાં જવા માટે બિલકુલ કહ્યું નથી. એ વાતની સ્પષ્ટતા તો કરવામાં આવે છે. સ્પષ્ટતા ન કરી હોય તો હજી એમ કે અધૂરું કહી દીધું એટલે ભૂલ થઈ, પણ વાત જ્યાં કરવામાં આવે છે ત્યાં તો પૂરેપૂરી વાત કરવામાં આવે છે. શુદ્ધાત્માનો આશ્રય કરવા માટે વધારે ઊંચી કક્ષાથી વાત કરવામાં આવે છે, પણ જીવની અનાદિની ઊંધી ઢળક છે, ઊંધી ટેવ છે, એટલે ઊંધો પડી જવાનો આમાં સંભવ છે. પણ હવે એ પડે એ ભલે પડતો, આમ વિચાર આમ લીધો ભાઈ, હે તને આ વાતની ઘડ બેસે તો કઈ બાજુ જવાય છે એ તારે તારા પરિણામ થી નક્કી કરી. નીચે જવા માટે કહ્યું પણ નથી ને કહેનારનો એવો આશય પણ નથી તો પછી આ વાતને યથાર્થતા તો લાભ જ થાય એવું છે, નુકસાન મને નુકસાન થાય એવું નથી એવું એમાંથી બરાબર. જે કેવળ વ્યવહાર સાધનમાં જ મગ્ન છે તેને નિશ્ચય રૂચિ કરાવવા અર્થે ત્યાં વ્યવહારને હીન બતાવ્યો છે. બહુ સ્પષ્ટ. જે જીવો કેવળ વ્યવહાર સાધનમાં જ મગ્ન છે, બાહ્ય ક્રિયામાં જ લાગ્યા રહે છે, આ પ્રકાર છે ભાઈ સંપ્રદાયની અંદર. આ 10 દિવસમાં પૂજા કરી એટલે કરતું એ બધું ચાલે છે સંપ્રદાયની અંદર. એટલે આજે પંડિતજીએ લખ્યું છે એને એમ કે છે કે એમાં જે લોકો જે જીવો મગ્ન રહે છે તેને નિશ્ચય રૂચિ કરાવવા અર્થે પોતાના નિશ્ચય સ્વરૂપની રૂચિ શુદ્ધાત્માની રૂચિ કરાવવા અર્થે ત્યાં વ્યવહારને હીન બતાવ્યો છે એની કિંમત કાઢી નાખવામાં આવશે. એમાં કાંઈ છે એને કાંઈ નહીં વળે એમ કે એમાં વળી એ જ શાસ્ત્રોમાં સમ્યક દ્રષ્ટિના વિષય ભોગાદીને બંધના કારણરૂપ ન કયા પણ નિર્જરાના કારણરૂપ કયા. સમયસારનો નિર્જરા અધિકાર ભોગ તે નિર્જરાનું કારણ છે, સમ્યક દ્રષ્ટિનો ભોગ તે નિર્જરાનું કારણ છે એમ કહ્યું. એ જ શાસ્ત્રોમાં એટલે દ્રવ્યાનુયોગના શાસ્ત્રોમાં આત્મશાસ્ત્રોમાં સમ્યક દ્રષ્ટિના વિષય ભોગાદીને બંધના કારણરૂપ ન કયા પણ નિર્જરાના કારણરૂપ કયા ત્યાં એ કયા એનો ખુલાસો કરે છે. આ વિષયો ભોગવવા જેવા છે એમ કહેનારનો આશય બિલકુલ નથી એમ ન સમજી લેવું કે છે. ત્યાં સમ્યક દ્રષ્ટિનું મહાત્મ બતાવવા માટે પ્રગટ તીવ્ર બંધના કારણ ભોગાદી પ્રસિદ્ધતા તે ભોગાદી હોવા છતાં પણ પ્રધાન શક્તિના બળથી તેને મંદ બંધ થવા લાગ્યો તેને ગણ્યો નહીં અને તે જ બળથી નિર્જરા વિશેષ થવા લાગી તેને ઉપચારથી ભોગોને પણ ત્યાં બંધના કારણરૂપ ન કયા પણ નિર્જરાના કારણ રૂપ થયા. શું કહ્યું કે ત્યાં સમ્યક દ્રષ્ટિનું જે સિદ્ધાંત છે પ્રદાન ને લઈને જે એના પરિણમન માં બળ છે, શુદ્ધિ નું જે બળ છે, કે જે શુદ્ધિ ને લઈને એની નિર્જરા વિશેષ થાય છે, બંધ ઓછો થાય છે, બાહ્ય ભોગાદિક જે તીવ્ર બંધ નું કારણ છે તે હોવા છતાં, ઉપસ્થિત હોવા છતાં પરિણામ ફરી ગયા હોવાથી મંદ બંધ થાય છે, એ બતાવવા અર્થે વિશેષ નિર્જરા નો ઉપચાર બંધ ને અવગણી ને એનાથી નિર્જરા થાય છે એમ કહેવામાં આવ્યું. જેમ કે મૂડી યાદ લે અને યાદ